જાગ્યા, સવાર થયું, હે અમને મૂકીને ચાલ્યા ગયા, તજે રામ હમ. બસ ભગવાને અમારો ત્યાગ કરી દીધો. કેટલો ક્લેશ થાય. કોઈ એક જ વ્યક્તિ ત્યાગ કરી દે બસ, એની સાથે આખા પરિવારને કેટલો દુઃખ, કેટલો ક્લેશ. ભગવાન સ્વયં અયોધ્યા તજી રહ્યા છે, તો અયોધ્યાનું શું થશે? અયોધ્યાના લોકોનું શું થશે? પિતા દશરથ અત્યંત વ્યાકુળને દુખી છે. બસ બધાને જાગતાની સાથે જ્યાં સમાચાર મળ્યા એવો આંચકો લાગ્યો, હે ગયા, પૂરું થઈ ગયું. તજે રામ. જગત માત્ર ક્લેશનું જ કારખાનું છે. જ્યાં સુધી જગતને સાથે રાખીશું, જગતના વ્યવહારોની અંદર ડૂબેલા રહીશું, ત્યાં સુધી ક્લેશ ક્લેશ ક્લેશ. તે શું કદાચ ભગવાને અમને ક્લેશ રૂપ માન્યા હશે, બોજ રૂપ, ભાર રૂપ સમજ્યા હશે, અને એટલા માટે અમારો ત્યાગ કર્યો? તજે રામ હમે જાની કલેશ. આ ઉપાધિ ક્યાં લઈને ફરું એમ સમજીને ભગવાને અમારો ત્યાગ કર્યો. નીદહી આપ. અરે અમારા કરતા તો માછલા હારા. ભગવાન માંથી વૃત્તિ ખસે તો પછી કેવી રીતે જીવી શકાય? જો માછલું પાણીમાંથી બહાર કાઢવામાં આવે તો તરત જ પ્રાણ ત્યાગ કરી દે, તડફડે કે મને મારા જળ પાણી સિવાય મને બહાર કેમ કાઢ્યું, કેમ રાખો છું, એ જીવશે નહીં. એમ પ્રભુના સાનિધ્ય સિવાય, ઈષ્ટદેવના સાનિધ્ય સિવાય હું કેવી રીતે જીવી શકીશ? આમ તડફી તડફીને મરી જાય. હા રામ રઘુનાથ પીરીતે, તુમ બિન જીવત બહુત દિન બીતે. અને તડપતા વ્યાકુળ થતા રામ 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 કહી, રામ રામ કહી રામ. આમ વ્યાકુળના વિયોગની અંદર મહારાજ દશરથજી પણ પ્રાણ ત્યાગી દીધા કે હવે આ શરીરમાં રહીને કરવાનું શું? આ રાજસુખ, આ રાજમહેલ, આ અયોધ્યા હવે મારે શા કામના, જ્યાં પ્રભુ નથી. જે જીવનમાં ઈશ્વરનો વાસ કે સાથ ન હોય એ જીવન જીવીને કાદવમાં જીવીને કરવાનું શું? સંસારનો કાદવ જ વિલાસિતા, ગંદકી જીવનની. ભગવાન શિવાયનું જીવન એટલે ગંદકી ભર્યું ભૂંડનું જીવન, સડતા ગંધાતા કાદવની અંદર ઘસઘસાટ ઊંઘે એવું વિકૃતિઓ વાળું જીવન હવે મારે જીવીને શું કરવાનું? આમ કહી મારા દશરથજી તો પ્રાણ ત્યાગ કરી દીધા. 14 વર્ષની અંદર ભગવાન અયોધ્યા છોડીને બહાર નીકળ્યા, ત્યાર પછી માત્ર એક જ મૃત્યુ થયું, અંતે મહારાજ દશરથજીના પિતા એને વિયોગને કારણે. ત્યાર પછીથી બધાએ, અબાલ વૃદ્ધ સૌ કોઈએ એક અવધિ માટે, અવધિ આસ સબરા, હવે તો પ્રભુ જયારે આવે એમના દર્શન થાય ને ત્યાર પછી જ જવું, ત્યાં સુધી જવાની ઈચ્છા નથી. ઘણીવાર અશ્વામાં મશ્કરીમાં કહે કે આ વર્ષ મોડું છે અને વરસાદ ઓછો છે એટલે જવાનું માંડી વાર્યું છે. ઘરડો માણસ કે અમે વરસ મોડું છે, વરસાદ ઓછો પડ્યો છે, એટલે જવાની ઈચ્છા નથી. એક હાસ્ય છે, પણ ભાવ એવો કે જ્યાં પ્રભુ અમારા અયોધ્યામાંથી ચાલ્યા ગયા ભલે, પણ પાછા તો આવશે. એટલે 14 વર્ષ સુધી વૃદ્ધોએ વિચાર માણી વાળ્યો, અમારે મરવું નથી. મરવા ઉપરથી મન ઉઠી ગયું છે કે ભગવાન આવશે ને, ત્યાર પછી વિચાર કરીશું. અવધિ આસ સબ રાખી, 14 વર્ષ તો પૂરા થશે ને, ભગવાન તો આવવાના જ છે ને, તો શા માટે રાહ ને જોઈ. બે તપસ્વીઓ સમી વૃક્ષ નીચે તપ કરી રહ્યા હતા. ભગવાન શિવ અને પાર્વતીએ જોયું જતા, ભગવાન તમને આ ભક્તોની દયા નથી આવતી, જુઓ ને તપ કરી રહ્યા છે, એમને કેટલું મોડું થશે, અને તમે આટલું બધું શા માટે એમને એ કરો છો, દુખી કરો છો. એ તું ના સમજુ, જેમ કે પતિ પત્ની ને કે તું ના સમજુ, તને સમજણ ના પડે. કે છે ના, તમે એનું કઈક આટલું તપ કરે છે, આટલા સારા છે બંને તપસ્વીઓ, એમને પછી કેટલું બધું શ્રમ આપવો પડે, કેટલું બધું લાગુ એ થાય, તો હવે તો આપી દો ને, આટલા બધા વર્ષોથી તપ. એટલું જઈને કહે મારો સંદેશો કે હું આવી છું, ભગવાને મને મોકલી છું, પાર્વતી છું, અને ભગવાને કહ્યું છે કે આ વૃક્ષની પર જેટલા પાન છે ને, એટલા જન્મ પછીથી તમને ભગવાન મળશે અને તમારી મુક્તિ થશે. પાર્વતીજી ગયા અને આ ત્યાં આગળ દર્શન આપ્યા, એમને કહ્યું કે ભગવાનનો સંદેશો લઈને આવી છું, અને આ સંદેશો છે. એટલે બંને જણ એટલા બધા કૂદવા લાગ્યા, નાચા લાગ્યા, ઓહો હો, આટલા સમય પછી અમને ભગવાન મળશે અને મુક્તિ તો આપશે. હવે સમડાના પાન કેટલા ઝીણા ઝીણા હોય, અને બધાએ ગણે તો કેટલા થાય, એટલા જન્મ પછી તો ધીરજ કેટલી. તપસ્યા તિતિક્ષા જેને કહેવાય, કે આટલા સમય પછી પણ ભગવાન અમને મળવાના તો ખરા જ ને, એમ 14 વર્ષ ભલે ગયા ભલે હોય, પણ 14 વર્ષ પછી અમને ભગવાનના ફરી પાછા દર્શન તો થશે ને. બસ જેમ પેલા તપસ્વીઓએ આટલી લાંબી અવધિને પણ આનંદપૂર્વક ઉત્સાહથી નાચી કૂદીને સ્વીકાર કરી લીધો, એમ અયોધ્યાવાસીઓએ પણ ભગવાનના એ 14 વર્ષના વિયોગને સ્વીકારી લીધો, અને જીવનના આંગણે એ અવધિનું એક તોરણ બાંધી દીધું. 14 વર્ષ પછી મારે ત્યાં મારા જીવનને આંગણે પ્રભુ પધારીને દર્શન આપવાના છે, લાવ અત્યારથી તોરણ બાંધી દો. કેટલી ધીરજ 14 વર્ષની. અવધિ આસ સબ રાખી પ્રાણ, બધાએ પોતાના પ્રાણને ટકાવી રાખ્યો. તે વખતે બ્લડ પ્રેશર કે હાર્ટ એટેક નહીં હોય, ન હશે તો એ બધાએ સંયમમાં કરી દીધું કે હમણાં તો નહીં જ, કેમ કે ભગવાન વગર મરવા ઉપરથી મન ઉઠી ગયું છે. તો આમ અવધિ આસ રાખઈ સબ પ્રાણા, નીંદહી આપ સરાહે મીના, ધિક્ક જીવન રઘુવીર. પોતાની જાતને એવો ધિક્કાર આપવા માંડ્યો, એવો કંટાળો આવે કે જયારે કંઈક ભર્યા અન્ય કરતા તો પૂરા થઈ ગયા તું ધરા કઢાપો બોલે, એ પણ પોતાના વ્યવહારનો પોતાના જીવનના કંટાળાનો બોલે. અહીંયા તો પ્રભુ ભક્તિ છે, ભગવત પ્રેમ છે, કે હવે આ ખાલી વાસણ શા કામના, પડ્યા પડ્યા કાઢ ખાશે, ધૂળ ખાશે, કઈક વપરાય કઈક હોય. તો ભગવદ ભક્તિ અમારામાં હોય, મહારાજ નું સ્વરૂપ અમારામાં આવીને બિરાજે ત્યારે થાય નવી. ભલે ને જીવવા જેવું છે, મહારાજ નું સ્વરૂપ તો અમારા અંતઃકરણમાં, અમારા વિચારમાં, અમારા મનમાં તો છે. પણ જ્યારે ભગવાનથી વિમુખતા હોય અને ભગવાન વિચારમાં ન આવતો હોય ત્યારે એમ થાય કે આ જીવન શું કરવાનું. સારું છે કે મહારાજના ત્યાં મહારાજનો નામ આશ્રય વારંવાર મંત્ર લેખન દ્વારા મળતો રહે, મળતો રહે. લાવ થોડું લખીએ, સમય છે, સદુપયોગ કરી લઈએ. આમ ભગવદ આધાર એ જ એક જીવનનો સંદેશ. ભગવાન હોય તો જ જીવાય. ભગવદ નામ સ્મરણ મંત્ર લેખન એ મારા જીવનનું એક અંગ બની જાય, કે જેનાથી ભગવદનું, ભગવાનનું નામ, ભગવાનનું સ્વરૂપ, વૃત્તિઓ, વિચારો, મન બુદ્ધિ એની અંદર પરોવાય રહે. નહીતર જો એ ભગવાન ન હોય તો ધિક્ક જીવન, ધિક્કાર છે જીવનને, કે જે માત્ર કચરા પેટી તરીકે, વિકૃતિઓની કચરા પેટી, બધી જ વિકૃતિઓ ઘરની, જીવનની એની અંદર ભરેલી હોય, આ કચરા પેટી જેવા જીવનને કરવાનું શું? તો ભગવાન વગરનું જીવન કચરા પેટી જેવું ન થઈ જાય, એટલા માટે સૌએ અવધિ આશ, બધાએ 14 વર્ષની અવધિ એને પોતાનો આધાર માની લીધો. બસ 14 વર્ષનો ટેકો લઈ, 14 વર્ષની અંદર ભગવાનના આવવાનો ટેકો લાકડી હાથમાં લઈ અને સૌ પોતાના જીવનની અંદર આગળ વધી રહ્યા.